శత్రు నిజ చందేన మరాయ్ జాత సద్గురు శరణమా అల్ప ప్రయాసే జాత్ లయు స్వరూపన వృత్తిను గ్రయు వ్రత అభిమాన్ గ్రహే నహి పరమార్థనే లేవా లౌకికమాన్ అథవా నిశ్చయనయ గ్రహే మాత్ర శబ్దనీమాయ్ లోపే సదవ్యవహారే సాధన రహిత తాయ్ జ్ఞాన దశా పావే నహి సాధన దశాన కాయ్ పామె తేను సంగ జో దేవను జయ హో.
પછી જે 10 ગાથા છે આપણે જે 5 ગાથા લીધી છે આજે પછી પ્રવચન પછી સહજાનંદ પ્રવચન પછી પછી સહજાનંદ જ લઈ લીધું.
నమో హరిహంతాణం, నమో సిద్ధాణం, నమో ఆర్యాణం, నమో వజ్రాయణం, నమో లోయే త్రికాళవర్తి సవసావణం. మంగళం భగవాన్ వీరో, మంగళం గౌతమో గడి, మంగళం కుందకుందార్యో, జైన్ ధర్మోస్తు మంగళం. సర్వమంగళ్య మాంగళ్యం, సర్వకళ్యాణకారకం, ప్రధానం సర్వధర్మాణం, జైనం జయతు శాసనం. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమ. నమ సమయ సారాయ స్వానుభూత్యా చకాస్తే చిత్ స్వభావాయ భావాయ సర్వభావాంతర్చితే అజ్ఞాంతిమిరాంధానం జ్ఞానజనశలాకయా చక్షురుమిళితమ్యనం తస్మే శ్రీ గురువే నమ. ఆత్మా జ్ఞానం స్వయం జ్ఞానం జ్ఞానాద్ అన్యత్ కరోతి కిం ప్రభావస్య కర్తాత్మా మోహోయం వ్యవహారిణం. మంగళమయ మంగళకరణ వీతరాగ విజ్ఞాన నమో తాహి జాతే భయ అరిహంతాది మహాన్. ఓం నమ సిద్ధేభ్య నమ సిద్ధేభ్య నమ సిద్ధేభ్య. આજે આત્મસિદ્ધિ રચનાનો પાવન દિવસ છે. પૂજ્ય કૃપાળુદેવશ્રીની આ અદભુત રચના, જે રચનાની અંદરમાં જગતના ભવ્ય જીવનનું કલ્યાણનો સીધો ઉપાય બતાવ્યો છે, પેલી ગાથાથી શરૂઆત કરીને કે ભાઈ તું તારું વાસ્તવિક સ્વરૂપને સમજો નથી એને કારણે તું દુઃખી છો, જે અનાદિકાળની જીવની કલ્પના છે કે કર્મને કારણે સંયોગને કારણે બહારના ઉપાધિઓને કારણે જીવ દુઃખી છે એવું કંઈ છે નહીં, રાગ દ્વેષને કારણે દુઃખી છે એવું પણ છે નહીં, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ આનંદ, પોતાના સ્વરૂપને નથી સમજો, પોતાની આત્મવ્યવસ્થાને નથી સમજો, આત્માના સ્વભાવને નથી સમજો, માટે એ અનંત દુઃખને પામ્યો છે. ત્યાંથી શરૂઆત કરીને પછી જેટલા પદોની રચનાઓ છે એની અંદરમાં સમયસાર પરમાગમના સિદ્ધાંતો પણ સમાવિષ્ટ થાય છે. નિશ્ચય વ્યવહારનો એક અદભુત સુમેળ છે. સદગુરુ અને શિષ્ય વચ્ચેનો કેવો સંવાદ હોય છે, શિષ્યના કેવા પ્રશ્નો હોય છે અને ગુરુનું કેવું સમાધાન હોય છે ઇત્યાદિ બધી વાત કહીને સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય એ ચરમ સીમાની વાત તેઓ શ્રીએ કરી છે. કારણ કે હું સિદ્ધ છું એવું જીવ માનતો નથી, એને માને છે કે હું સંસારી છું, રાગી છું, સંસારની અંદરમાં મને પાપ પુણ્યના ઉદય ભાવ છે, પણ એવું કંઈ જ છે નહીં, તું સિદ્ધ છો અત્યારે વર્તમાનની અંદરમાં, એવી સમજણ નથી. એવી સમજે તો સિદ્ધ થઈ જાય. એટલે વાત સમજવાની છે, વાત ગ્રહણ કરવાની છે, વાત માનવાની છે, વાત સ્વીકાર કરવાની છે. અને એ સ્વીકાર ગ્રહણ કે માનવાનું છોડીને અન્ય દિશાઓ તરફથી પોતાનું અસ્તિત્વ માને છે, એનું લક્ષ્ય રાગ ઉપરથી હટતું નથી. લક્ષ જ્યારે રાગ ઉપરથી હટતું નથી ત્યારે હું રાગી છું, હું સંસારી છું, હું દુઃખી છું એવી એને ભ્રાંતિ થયા કરે છે. એ જ લક્ષ જે લક્ષ પર તરફ છે, એ જ લક્ષ જો સ્વ તરફ આવે તો એ વર્તમાનમાં સિદ્ધ છે. સિદ્ધ સમાન છે એટલે સિદ્ધ છે, જેવા સિદ્ધ છે એવો એ છે, જેવો પોતે છે એવા સિદ્ધ છે, એવી જો દ્રષ્ટિ થાય તો તત્કાળ સંવરનો જન્મ થાય. એટલે આશ્રમનો જન્મ જ ન થાય તો એણે આશ્રમનો ત્યાગ કર્યો, આશ્રમને છોડ્યો, આશ્રમને મટાડ્યો એમ કહેવામાં આવે છે. એ કહેવાની વ્યવસ્થા છે. વાસ્તવિકતા તો એ છે કે સ્વભાવના લક્ષે સંવરનો જન્મ થાય છે, શુદ્ધ સ્વભાવના લક્ષે શુદ્ધતાનો જન્મ થાય છે, અને શુદ્ધતાનો જે જન્મ થાય છે એ સંવર છે. સંવરનો જન્મ થયો એટલે આશ્રમનો ઉત્પાદ જ ન થયો, ઉત્પાદ ન થયો એટલે એણે ત્યાગ કર્યો, ટાળ્યો, મટાડ્યો એમ કહેવામાં આવે છે, એવો વ્યવહાર છે. તો કૃપાળુ દેવની આ એક અદભુત રચના છે. પૂજ્ય ગુરુદેવશ્રીને અત્યંત પ્રિય હતી. વારંવાર કૃપાળુ દેવને અને આત્મસિદ્ધિને યાદ કરે કરે ને કરે જ પ્રવચનોની અંદરમાં. તો આ કાળની અંદરમાં ખરેખર સૌરાષ્ટ્ર દેશની અંદરમાં એવા મહાપુરુષો પાયકા, કૃપાળુ દેવ, ગુરુદેવ, બેનશ્રીબેન ઇત્યાદિ એવા ધર્માત્માઓ પાયકા જેમણે જૈન દર્શનનો મૂળ માર્ગ જે હતો એ ધોરી પ્રવાહની અંદરમાં પ્રવાહિત કર્યો, એવા કૃપાળુ દેવને આજના આત્મસિદ્ધિની રચનાના દિવસે આત્મસિદ્ધિ, આત્માનું હોવાપણું કઈ રીતે છે, જગત જેવી રીતે માને છે એવી રીતે આત્માનું હોવાપણું નથી. આત્માનું હોવાપણું જ્ઞાન દર્શનમય છે. એ જ્ઞાન દર્શનમય આત્માનું હોવાપણું છે એની જેમાં સિદ્ધિ થાય છે, સિદ્ધિ થઈને જેની પ્રસિદ્ધિ થાય છે, એવું આત્મસિદ્ધિ શાસ્ત્રના રચયિતા કૃપાળુ દેવના ચરણોમાં કોટી કોટી વંદનો. મહાવીર પરમાત્માના શાસનમાં કુનકુન આચાર્ય ભગવાનની આમનાઈમાં અમૃતચંદ્ર આચાર્ય ભગવાનની પરંપરામાં પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવશ્રીનું અવતરણ ભરતક્ષેત્રમાં થયું. અને એ અવતરણ થતાં અનાદિકાળની આપણી જે ભૂલ છે એ કેટલી સ્થૂળ ભૂલ છે એનું જગતના જીવોને ભાન થયું. સમજીએ છીએ કે ભૂલ છે, પણ શું ભૂલ છે? તો પૂજ્ય ગુરુદેવશ્રી દ્રષ્ટિના નિદાન નામક આધ્યાત્મિક જીનવાણીમાં જેની અંદરમાં પૂજ્ય ગુરુદેવશ્રીના મુખારવિંદથી ઝરેલા અમૃતમય બોલો છે એનો 76 નંબરનો બોલ આપણે ગયા વખતે ચાલ્યો હતો. એ બોલની અંદરમાં એમ કીધું ગુરુદેવશ્રી કે એક બાજુ એક સમયની ભૂલ છે અને એક બાજુ ત્રિકાળી આખો ભગવાન છે. એક બાજુ એક સમયની ભૂલ છે અને એક બાજુ ત્રિકાળી આખો ભગવાન છે. ભૂલ એક સમયની છે કારણ કે પર્યાય એક સમયની છે, વર્તમાન પર્યાય એક સમયની છે, તો એ ભૂલ પણ એક સમયની છે. એ એક સમયની અંદરમાં ભૂલ શું છે કે એણે પોતાના ત્રિકાળી ભગવાનની સામુ ન જોયું અને પરની સામુ જોયું. પછી પરની સામુ જોયું એટલે પરનું લક્ષ કર્યું, એટલે પરનું લક્ષ કરતા એકત્વ થયું. એ એકત્વ થતા આખી અનાદિકાળની ભ્રાંતિઓની પરિપાટી ચાલી આવી છે. ભૂલ કેટલી છે? એને ત્રિકાળીની સામું ન જોયું એટલી એની ભૂલ છે. કારણ કે એક તરફ ભૂલ છે તો બીજી તરફ ત્રિકાળી ભગવાન, બે જ બાજુ છે. પર્યાય કાં તો પરનું લક્ષ કરે કાં તો સ્વનું લક્ષ કરે. આ બે છોડીને પર્યાયની અંદરમાં બીજું કંઈ થઈ શકતું નથી. પરનું લક્ષ કરતાં પરનું એકત્વ થાય છે, પરમાં મારાપણાની ભ્રાંતિ થાય છે. મારાપણાની ભ્રાંતિને કારણે એના નિમિત્તે રાગાદી ભાવ થતા, પુણ્ય પાપ ભાવ થતા, એના નિમિત્તે કર્મો બંધાય, કર્મો બંધાય, એ સત્તામાં આવે, સત્તામાંથી ઉદયમાં આવે, ઉદયમાંથી એને એનો સામનો કરવો પડે. આ એ પરિપાટી અનાદિકાળથી જે ચાલી છે, એટલે એમ કે આ બધી વાત છે નથી એમ નથી. કે એણે ભૂલ કરી છે તો કે હા, પરની સમૂહ જોયું છે તો કે હા, રાગ જીવમાં થાય છે તો કે ના, રાગ પૂતગલમાં થાય છે તો કે હા, જ્ઞાનમાં જણાય છે તો કે હા, જણાઈને એને મારામાં રાગ થયો છે એવી ભ્રાંતિ થાય છે તો કે હા, એ ભ્રાંતિના નિમિત્તે કર્મ બંધ થાય છે તો કે હા, એ કર્મ ઉદયમાં આવે છે તો કે હા. પણ જીવની અંદરમાં કાંઈ જ નથી થતું જ્ઞાનને અલાવા. ફક્ત એણે પરનું લક્ષ કર્યું છે અને પરના લક્ષની પરિપાટીની અંદરમાં આ બધી ભ્રાંતિઓ ચાલી છે. હવે એ જ સમયે પરની બદલે સ્વનું લક્ષ કરે તો સામે ત્રિકાળી ભગવાન છે અને એ હું છું એવી સમજણ થતા આત્માની અનુભૂતિ થઈ જાય છે. એટલે ભૂલ જે છે, અત્યારે ગુરુદેવશ્રી પ્રવચનમાં પણ કીધું કે વાત ખૂબ સહજ છે, સરળ છે. એણે પરનું લક્ષ કર્યું છે. પરમાં બીજું કંઈ કરી નથી શકતો. પરમાં ફેરફાર ન કરી શકે, પરને આગળ પાછળ ન કરી શકે, પરને ઠીકઠાક ન કરી શકે, અનુકૂળતાને પ્રતિકૂળતામાં ન ફેરવી શકે, પ્રતિકૂળતાને અનુકૂળતામાં ન ફેરવી શકે, કાંઈ કરી નથી શકતો. ફક્ત એનું ન્યા લક્ષ જઈને એમાં એકત્વ કરે છે, ન્યા ઠરી જાય છે કે આ હું છું, આ મને છે, આ મારું છે, એવી એને ભ્રાંતિ થાય છે. એટલે ખરેખર થઈ તો છે ભ્રાંતિ. ને જે સમયે ભ્રાંતિ થઈ છે એ સમયે પણ પોતામાં કાંઈ જ નથી થયું, પોતામાં તો ખરેખર જ્ઞાન જ થયું છે. જે સમયે ભ્રાંતિ થઈ છે એ સમયે પોતામાં જ્ઞાન થયું છે, રાગ નથી થયો. પણ જ્ઞાન થયું છે એવી એને ખબર નથી પડતી, એ એની ભૂલ છે. શું કામ ખબર નથી પડતી? કારણ કે પોતાનો જે ત્રિકાળ સ્વભાવ છે એની સમૂહ નથી જોતો, એનું એને લક્ષ નથી કર્યું, એમાં એનું એકત્વ નથી કર્યું, એ જ્ઞાન દર્શન સ્વભાવી હું આત્મા છું એવી સમજણ નથી કરી. અને સમજણ નહીં કરવાને કારણે, એકત્વ નહીં થવાને કારણે સમર્થ પ્રગટ નથી થયો અને એ સંસારની અંદરમાં પોતાની ભૂલથી, એક સમયની ભૂલથી રખડે છે. આ મટે કેવી રીતે? તો કે ભગવાનની સમૂહ જો તો એક સમયની અંદરમાં મટી જશે. સંસાર અનાદિનો છે એવું કહેવામાં આવે છે. સંસાર અનાદિનો છે જ નહીં, સંસાર એક સમયનો છે. કારણ કે પર્યાય એક સમયની છે, બીજે સમયે તો એ પર્યાય પારિણામિક ભાવ થઈ જાય છે. એક સમય પૂરતી પરિણામ અને એક સમય પૂરતા પરિણામની અંદરમાં ઉત્પન્ન થયેલો સંસાર, એનું કારણ એની ભૂલ, એનું કારણ પરનું લક્ષ, એનું કારણ પરનું એકત્વ. તો હવે શું કરવું? પરને હટાડવાનું નથી, પર હટશે નહીં, પર એની સત્તામાં છે. પર્યાય પોતાની સત્તામાં છે, દ્રવ્ય પોતાની સત્તામાં છે, બધું જેમ છે તેમ છે, કોઈમાં કાંઈ ફેરફાર નહીં કરી શકાય. કરવાનું શું છે? તો કે એમાંથી લક્ષ હટાવવાનું છે. કામ જીવ એક જ કરી શકે છે, કાં તો પરનું લક્ષ અને કાં તો સ્વનું લક્ષ. તો કાર્ય એનું પર તરફનું લક્ષ છે, એને હટાવીને સ્વ તરફનું લક્ષ કરે એટલું એનું કાર્ય કરવાનું છે. લક્ષ કહેતા અહમ, લક્ષ કહેતા એકત્વ, લક્ષ કહેતા હું. એનું હું પણ પરમા છે, એ હું પણ સ્વની અંદરમાં આવે. તો હું જે સ્વની અંદરમાં આવે તો સ્વમાં કોણ છે? તો કે ત્રિકાળી આખો ભગવાન છે. હું ત્રિકાળી ભગવાન છું એવી દ્રષ્ટિ થાય તો તત્ સમયે સમ્યક દર્શન થાય છે. જે સમ્યક દર્શન અનાદિકાળથી થયું નથી, જે સમર અનાદિકાળથી પ્રગટ નથી થયો, એ કાર્ય છે કેટલું સહેલું? તો કે જેના લક્ષ્ય ભૂલ થાય છે એની દ્રષ્ટિ હટાવી દે. કોના લક્ષ્ય ભૂલ થાય છે? તો કે પરનું લક્ષ્ય કરી અને પરનું એકત્વ થાય છે, પરનું મારું છે એવી તને ભ્રાંતિ થાય છે, ત્યાંથી દ્રષ્ટિ હટાવ. અને ક્યાં દ્રષ્ટિ કર? તો કે બસ એની પર્યાયની સમીપમાં જ ભગવાન બેઠો છે. અલિંગ્રહણના બોલની અંદરમાં પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે કે પર્યાયની સમીપમાં પ્રભુ બેઠો છે. પર્યાયની સમીપમાં છે, બિલકુલ એકદમ એકદમ સમીપમાં છે, દૂર જરાય નથી. દ્રષ્ટિ આમ છે ને દ્રષ્ટિ આમ કર, બસ એટલી જ વાત છે. જ્યાં દ્રષ્ટિ આમ કરી તો એ પ્રભુ હાજરા હજૂર છે, વિદ્યમાન છે, મોજૂદ છે, પ્રગટ છે. અને ભગવાન હું છું એવું જ્યાં લક્ષ્ય થાય છે ત્યાં સમ્યક દર્શન થઈ જાય છે. એટલે માર્ગ સરળ છે, માર્ગ સહજ છે, માર્ગ સ્વાભાવિક છે. કારણ કે વસ્તુમાં અનંત અનંત ગુણનું મહાન અસ્તિત્વ પડ્યું છે, તેની દ્રષ્ટિ કરતા વિકલ્પ તૂટી જાય છે. અનંત ગુણોનો ગોદામ, અનંત ગુણોનો સમુદ્ર, અનંત ગુણોનો ભંડાર, અનંત ગુણોનો વૈભવ, અનંત ગુણોનું સામ્રાજ્ય અંદરમાં લબાલબ ભર્યું પડ્યું છે. જેમ બહારમાં અનંત પદાર્થો છે, અહીંયા પોતાનું અનંત સામ્રાજ્ય છે, અનંત ગુણોનો વૈભવ છે, પોતે વૈભવવાન છે. એવી દ્રષ્ટિ જ્યાં થાય છે ત્યાં શું થાય છે? તો કે વિકલ્પ તૂટી જાય છે. સ્વરૂપની દ્રષ્ટિ થતા, સ્વભાવની દ્રષ્ટિ થતા જ વિકલ્પ તૂટી જાય છે. વિકલ્પ તોડવા જતા વિકલ્પ પુષ્ટ થાય છે. સ્વભાવની દ્રષ્ટિ થતા વિકલ્પ તૂટી જાય છે. કારણ કે સ્વભાવની અંદરમાં વિકલ્પ નથી, કારણ કે સ્વભાવ નિર્વિકલ્પ છે. સ્વભાવ અનાદિ અનંત નિર્વિકલ્પ સ્વભાવી પરમાત્મા છે. અને નિર્વિકલ્પ સ્વભાવનું લક્ષ્ય કરે છે તો વિકલ્પ તૂટી જાય છે. તેની દ્રષ્ટિ કરતા વિકલ્પ તૂટી જાય છે. પરંતુ વિકલ્પને તોડવા જતા તો મિથ્યાત્વ થાય છે. એણે અનાદિકાળથી વિકલ્પને તોડવાનો પ્રયત્ન કર્યો છે, વિકલ્પને મટાડવાનો પ્રયત્ન કર્યો છે, વિકલ્પને હટાડવાનો પ્રયત્ન કર્યો છે. આ વિકલ્પ નહીં, આ વિકલ્પ નહીં, આ વિકલ્પ નહીં, આ વિકલ્પને છોડો, આ વિકલ્પને છોડો, આ વસ્તુ છોડો, આ વસ્તુ છોડો. પ્રભુ, જે કાંઈ તારામાં છે જ નહીં, જે કાંઈ તારું છે જ નહીં, જે કાંઈ તારું હતું નહીં, જે તારું છે નહીં, જે તારું થશે નહીં, એને છોડવાનું અને મૂકવાનો પ્રશ્ન જ નથી. એને છોડવાનો અભિપ્રાય જ મિથ્યાત્વ છે. વિકલ્પને તોડવાનો અભિપ્રાય, પરપદાર્થને છોડવાનો અભિપ્રાય, રાગને મટાડવાનો અભિપ્રાય, પુણ્ય પાપના પરિણામને મટાડવાનો અભિપ્રાય, એ મિથ્યાત્વ છે પ્રભુ. એ કારણ કે જે વસ્તુને કોઈ દિવસ એ ગ્રહણ કરી શકતો નથી એને છોડે કેવી રીતે? જેનું ગ્રહણ થયું એને છોડે, જેનું ગ્રહણ જ ન થતું એને છોડે કેવી રીતે? અને જેનું અનાદિ અનંત ગ્રહણ હોય એને ગ્રહણ કરે કેવી રીતે? જે છૂટું છે એને છોડાતું નથી, અને જે સ્વભાવે પોતે છે એને ગ્રહણ કરાતું નથી. એનો તો સ્વીકાર હોય છે, એનું તો માનવું હોય છે, એનું તો હું પણ હોય છે. એ જ્ઞાનને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરે છે. એ જ્ઞાનમય પરમાત્મા છે, તેને માનવાનું એ છે કે હું જ્ઞાનમય પરમાત્મા. ઉપદેશમાં આવે કે ભાઈ તું જ્ઞાન દ્વારા ગ્રાહકને ગ્રહણ કર, તે વાત બરાબર છે. કારણ કે જ્ઞાન એને પ્રગટ છે, જ્ઞાન વિદ્યમાન છે, જ્ઞાન પકડાય છે, જાણવાની ક્રિયા પકડાય છે. તો એ જયારે જ્ઞાનને પ્રધાન કરે છે, જ્ઞાનને મુખ્ય કરે છે, ત્યારે જ્ઞાન જ્ઞાયક છે. જ્ઞાનમાં જ્ઞાયક છે એવું નથી, જ્ઞાન જ્ઞાયક છે. એટલે જ્ઞાન અને જ્ઞાયક એવા વિભાગ વસ્તુની અંદરમાં નથી, જ્ઞાનમય જ્ઞાયક છે. જયારે જ્ઞાનમય જ્ઞાયક છે તો એ જ્ઞાયક છે. હું જ્ઞાયક છું એવી દ્રષ્ટિ થાય છે, એનું નામ જ્ઞાન કર્યું, એનું નામ સમ્યક જ્ઞાન થયું, એનું નામ સમ્યક દર્શન થયું એમ કહેવામાં આવે છે. હવે એ વિકલ્પને છોડવાનો પ્રયત્ન કરે છે, રાગદ્વેષને મટાડવાનો પ્રયત્ન કરે છે. રાગદ્વેષ એનામાં થતા જ નથી. રાગદ્વેષ ફક્ત જ્ઞાનની વર્તમાન પર્યાયની અંદરમાં જણાય છે. કારણ કે રાગદ્વેષ એ જ્ઞેય તત્વ છે, અને જ્ઞાન તત્વની અંદરમાં અજ્ઞેય જણાય છે. એ જણાતા, એનો પ્રતિભાસ થતા, એનું પ્રતિબિંબ થતા, એનો પ્રતિછંદ પડતા, હું રાગી એવી એને ભ્રાંતિ થાય છે. જેમ એક ચકલી હોય, એ અરીસાની અંદરમાં પોતાનું ચિત્ર જોઈને એને લાગે બીજી ચકલી છે, એ ચકલીને મારે કે તું જાય અહીંથી, તું જાય અહીંથી, પણ ત્યાં છે જ નહીં ચકલી, ત્યાં તું સ્વયં પોતે છો. તો એ ખરેખર તો ત્યાં જ્ઞાન પોતે છે, રાગ છે જ નહીં, પણ એ રાગનો પ્રતિભાસ જોઈને હું રાગી એવી એને ભ્રાંતિ થાય છે. હવે જગતની અંદરમાં તો જીવ ખૂબ હોશિયાર હોય છે, પણ આ ક્ષેત્રની અંદરમાં એ પોતાની હોશિયારી ભૂલી જાય છે. જ્યારે સવારના દર્પણની અંદરમાં પોતે પોતાનું મોઢું જોવે અને દાઢી કરતા હોય, તો એ દર્પણને બ્લેડ ફેરવે છે કે અહીંયા બ્લેડ ફેરવે છે? એ જોવે છે કે ત્યાં પ્રતિબિંબ છે, અહીંયા બિંબ અહીંયા છે ને ત્યાં પ્રતિબિંબ છે. તો એ બિંબ જે છે એ તો અહીંયા છે, પ્રતિબિંબ જે છે એ અરીસાનું સામ્રાજ્ય છે, અરીસાનું અસ્તિત્વ છે. એ અરીસાની અંદરમાં તો અરીસો જ છે, બીજું કાંઈ નથી, એવી એને પાકી સમજણ છે. એ અરીસાની સ્વચ્છતા છે જેમાં એનું મોઢું દેખાય છે, એ જ્ઞાનની સ્વચ્છતા છે જેમાં પરપદાર્થો દેખાય છે. તો એ જ્ઞાનની અંદરમાં રાગ પ્રતિભાસિત થાય છે. રાગ આવે ક્યાંથી? કારણ કે રાગ જે છે એ ડીએનએ પૂતગલનું છે. રાગ જે છે એ પૂતગલના પરિણામ છે, દ્રવ્ય કર્મનો અનુભાગ છે એ ભાવકર્મની અંદરમાં. એ તો સ્વભાવથી જડ છે. આત્મામાં રાગ નામનો કોઈ ગુણ નથી જે રાગને પ્રગટ કરે. આત્મામાંથી પારિણામિક ભાવમાંથી ઉત્પન્ન થતી પર્યાય અંદરથી રાગને લઈને આવતી નથી. પારિણામિક ભાવમાં જતી પર્યાય રાગને લઈને જતી નથી. તો રાગ તો બહારની વસ્તુ છે, અંદરની વસ્તુ છે જ નહીં. તો એ આત્માનું કેવી રીતે થયું? એ પૂતગલનો સ્વભાવ છે, જડનો સ્વભાવ છે, જીવનો વિભાવ છે, એ તો કથન માત્ર છે. વ્યવહાર માત્રથી જીવનો વિભાવ કહેવામાં આવે છે. ખરેખર એ પૂતગલનો સ્વભાવ છે, શિખંડ હોય શિખંડ. અને એ ખાટું મીઠું લાગે. હવે એ ખટાશ છે, એ સાકરનો વિભાવ છે કે દહીંનો સ્વભાવ છે? હવે સાકરનો જે વિભાવ કે છે એ દ્રષ્ટિ સાચી છે કે ખોટી છે? રાગ છે એ જીવનો વિભાવ છે, એ દ્રષ્ટિ જ ખોટી છે પ્રભુ. એ રાગ છે એ પૂતગલનો સ્વભાવ છે. એ જે ભ્રાંતિ થઈ એ વિભાવ છે. જેવો પોતાનો સ્વભાવ છે એવો પોતાને જોયો નહીં એવો વિભાવ, એનું નામ વિભાવ. રાગ મારો છે એવી તો એને ભ્રાંતિ થઈ છે. રાગ જીવનો ત્રણ કાળમાં થયો નહીં, હતો નહીં અને થશે નહીં. એટલે ગુરુદેવશ્રીએ જયારે એમ કીધું કે જ્ઞાન અને રાગ જુદા છે, તો એ જુદા જાણ્યા સોગાનીજીએ. જુદા છે, જુદા કરવાના નથી. જે જુદા કરવાનો પ્રયત્ન કરે છે એને રાગને પોતાના માયના, એટલે પૂતગલના પરિણામને પોતાના માયના, એટલે પોતાને જડ માયનો. હવે પોતાને જડ માનીને પછી હું પરમાત્મા છું, પરમાત્મા છું, પરમાત્મા છું એવી ગમે એટલી ધૂન લગાડે, એ તો વિપરીતતા છોડીને બીજું કઈ જ નથી. જીવની વર્તમાન પરિણામની અંદરમાં ભૂલ છે એ વાતનો એ સ્વીકાર કરે. પછી બીજો જ પ્રશ્ન એ છે કે ભૂલ મટે કેવી રીતે? ભૂલ નથી એવું નથી. સંસારમાં એ દુઃખી થયો નથી એવું નથી. સંસારમાં રેખડો નથી એવું નથી. પણ એ એક સમયની ભૂલ છે, અનાદિકાળની ભૂલ નથી. એક સમય એક સમય એક સમય એક સમય એક સમય એક સમય કરતા કરતા અનંતકાળ ગયો છે. તો એ મટે કેટલી વારમાં? તો કે એક સમયમાં. કેવી રીતે? તો કે બીજી તરફ ભગવાન છે ત્રિકાળ, એને જો પ્રભુ. જ્યાં ત્રિકાળ ભગવાનને જોઈ શકતી, ત્રિકાળ ભગવાન જ્ઞાનમાં નહીં થઈ રહ્યો છે. જેમ લોક જ્ઞાન થતું હતું એવી રીતે ત્રિકાળી ભગવાનાત્મા જ્ઞાનમાં નહીં થઈ રહ્યું છે. તે જ્ઞાનની અંદરમાં જ્ઞાયક છે, એ પ્રગટ છે, વિદ્યમાન છે, હાજરાજુર છે. એનું પૂરું સામર્થ્ય છે જ્ઞાનની અંદરમાં. એ જ્ઞાનનો વૈભવ છે, જ્ઞાનનો વિલાસ છે, જ્ઞાનનું સામ્રાજ્ય છે. જ્ઞાન શરીરી આત્મા છે અને એ હું છું એવી સમજણ થાય છે, એનું નામ સમ્યક દર્શન છે. તરત આનંદના ફુવારા એ અનુભૂતિની અંદરમાં વહેવા માંડે છે. એટલે પૂજ્ય ગુરુદેવ શ્રી વારંવાર એમ કહે છે, વસ્તુ અભેદ છે તો એ અભેદની અભેદ દ્રષ્ટિ કર, ભેદ દ્રષ્ટિથી અભેદ નહીં પકડાય. તે ભેદ દ્વારા અભેદને પકડવાનો પ્રયત્ન કર્યો છે, માટે અભેદ વસ્તુ લક્ષમાં નથી આવી. વસ્તુ સ્વાભાવિક અભેદ છે, એકરૂપ અભેદ છે, ત્રિકાળ અભેદ છે. અને ત્રિકાળ અભેદ છે એટલે એ નિરપેક્ષ અભેદ છે. નિરપેક્ષ અભેદ છે એટલે અનાદિ અનંત અભેદ છે. એ અભેદની અંદરમાં એ ભેદોનું અભેદ નથી. જ્ઞાન દર્શન ચારિત્ર સુખ વીર્ય એવા બધા ભેદો ગુણો, અને એ ગુણોનું અભેદ એવું નથી. એ ગુણમય આત્મા છે, એ એક આત્મા છે. હું એક શુદ્ધ સદારૂપી, હું એક છું. ગુણ અનેક છે અને હું એક છું, એટલે ગુણ બધા ગુણ ભાવે નથી. ગુણ બધા ગુણી ભાવે છે, એટલે જ્ઞાયક ભાવે છે, એટલે એક ભાવે છે, એટલે ત્રિકાળ ભગવાન ભાવે છે. એ હું છું એવી જ્યાં દ્રષ્ટિ થાય છે તેનું નામ સમ્યક દર્શન છે. હવે એ અઘરું કેવી રીતે હોઈ શકે? પણ અઘરું એટલે લાગે છે કે જે પોતાની વસ્તુ નથી અને એ છોડવા ચાહે છે, જે સ્વયં પોતે છે એને એ ગ્રહવાનો પ્રયત્ન કરે છે. જયારે પોતે પોતે જ છે, હું ભગવાન છું, તો જ્ઞાન એને પ્રગટ છે. હવે એ જ્ઞાનનો કોઈ દિવસ ત્યાગ થયો જ નથી, એ જ્ઞાનને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરે છે. રાગનો સદૈવ ત્યાગ છે, એ રાગનો ત્યાગ કરવાનો પ્રયત્ન કરે છે. પર જણાતું જ નથી એને જાણવાનું બંધ કરવાનું કહેવામાં આવે છે. જ્ઞાયક સદૈવ જણાય છે એને ગ્રહણ કરવાનું કહેવામાં આવે છે, એને જાણવાનું કહેવામાં આવે છે. તો ઉપદેશના વાક્યોની વ્યવસ્થા વ્યવહારની છે. સમજાવવા માટે, વસ્તુનું ભાન કરાવવા માટે, વસ્તુની વ્યવસ્થા બતાવવા માટે વ્યવહારથી કહેવામાં આવે છે. વાસ્તવિકતા તો એ છે કે વસ્તુ પરિપૂર્ણ પરમાત્મા છે, ત્રિકાળ સત્ય છે, ત્રિકાળ સત્તા છે, મહાન સત્તા છે. એ હું છું એવી સમજણ થાય છે, એનું નામ અનુભૂતિ. કારણ કે વાત એ છે કે સ્વભાવની ઉપર જ્યાં દ્રષ્ટિ જાય છે ત્યાં વિકલ્પ તૂટી જાય છે. વિકલ્પ એટલે નહીં વિકલ્પ. નહીં વિકલ્પની અંદરમાં વ્યવહાર નહીંનો વિકલ્પ છૂટ્યો હોય, નિશ્ચય નહીંનો વિકલ્પ આવ્યો હોય, નિશ્ચય નહીંનો પક્ષમાં વિકલ્પ ચાલતો હોય, એ પણ જ્યારે સ્વભાવનું લક્ષ કરે છે ત્યારે નિશ્ચય નહીંનો વિકલ્પ છૂટી જાય છે. કારણ કે નિશ્ચય નહીંનો વિકલ્પ પણ એટલું જ મિથ્યાત્વ છે જેટલું વ્યવહાર નહીંના વિકલ્પનો પક્ષ મિથ્યાત્વ છે. વ્યવહાર નહીંનો વિકલ્પ, વ્યવહાર નહીંનો પક્ષ ખરાબ છે અને નિશ્ચય નહીંનો પક્ષ સારો છે એવું નથી. નિશ્ચય નહીંનો પક્ષ સાચો છે એવું છે. નિશ્ચય નહીં જે વસ્તુને બતાવે છે એ વસ્તુ જેવી છે એવી નિશ્ચય નહીં બતાવે છે. પરંતુ નિશ્ચય નહીંથી આત્મા શુદ્ધ નથી, આત્મા સ્વભાવથી શુદ્ધ છે એવું નિશ્ચય નહીં કહે છે. એટલે વસ્તુને વસ્તુથી જોવાની છે, નહીંથી નથી જોવાની. નહીં જેવી વસ્તુ છે એવી વસ્તુ બતાવે છે એટલે વસ્તુના પક્ષમાં આવીને નહીંને છોડવાની છે. જ્યારે સ્વભાવના પક્ષમાં આવે છે તો કોઈ નહીં રહેતી જ નથી, કારણ કે સ્વભાવ નયાતી જ છે. ત્રિકાળિક નાયક છે એ નયાતી જ છે, એની અંદરમાં નયોની લક્ષ્મી ઉદય પામતી નથી. એવી ત્રિકાળી વસ્તુ છે, જે ત્રિકાળી વસ્તુ છે એમાં નયોનો અભાવ છે. તો સ્વભાવના પક્ષે આવે તો નહીં પક્ષ છૂટી જાય, નહીં પક્ષ છૂટી જાય તો વિકલ્પ છૂટી જાય, વિકલ્પ છૂટી જાય તો અનુભૂતિ થઈ જાય. પણ વિકલ્પને તોડવા જાય, આ વિકલ્પ કેમ આવે છે, મને આ વિકલ્પ નથી જોતા, આ વિકલ્પ નથી જોતા, આ વિકલ્પ નથી જોતા, પ્રભુ હું પરમાત્મા છું એમ જોને, વિકલ્પની સમૂહ જોવે છે શા માટે? વિકલ્પને તોડવાના અભિપ્રાયની અંદરમાં વિકલ્પ તૂટતા નથી, વિકલ્પ પુષ્ટ થાય છે. પુષ્ટ થાય છે એટલું જ નહીં પણ મિથ્યાત્વ દ્રઢ થાય છે. પૂજ્ય ગુરુદેવ શ્રી અલિંગરાણના 18મા નંબરના બોલની અંદરમાં એમ કીધું કે સમ્યક દર્શન પ્રગટ કરવું છે એવો અભિપ્રાય જેનો છે એ મરી જશે. એ મરે છે સમયે સમયે. હવે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું જોઈએ, ભાવ તો ખોટો નથી, ભાવ તો સારો છે, પણ ક્યાં સુધી એની પણ એક મર્યાદા છે. જ્યારે આ માર્ગમાં આવે છે, વિતરાગી દેવશાસ્ત્ર ગુરુને પામે છે, ગુરુદેવ જેવા ગુરુતત્વને પામે છે, સમયસાર જેવા જિનાગમને પામે છે, ત્યારે એ નક્કી કરે છે કે મારે મિથ્યા દર્શનને ટાળવું છે અને સમ્યક દર્શનને પ્રગટ કરવું છે. ભક્ત નહીં ભગવાન બનેંગે ની વાત બાલબોધ પાટવાળા વિતરાગ વિજ્ઞાન KG નર્સરી ક્લાસ 1, 2, 3 ની અંદરમાં તો હોઈ શકે, પણ જ્યારે એ સમયસાર પરમાગમને લઈને બેસે, ગુરુદેવના વચનામૃતોને લઈને બેસે, જિનાગમને પરમાગમને અધ્યાત્મના શાસ્ત્રોને લઈને બેસે, ત્યારે પણ સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે એ વાત કરતો હોય તો એ KGની વાત PhD કરતી વખતે લઈ આવે છે. કારણ કે એના અભિપ્રાયની અંદરમાં પર્યાય ઉપરથી દૃષ્ટિ નથી રહેતી. સમ્યક દર્શન જ પ્રાપ્ત, અમે આટલો સ્વાધ્યાય, આટલું ચિંતન, આટલું મનન, આટલું ગોલન, આટલું ઘૂંટણ કરતા પણ હજી અનુભૂતિ નથી થઈ, તો એ આ બધું કરે છે શેના માટે? અનુભૂતિ માટે. તો દ્રષ્ટિ ક્યાં છે? અનુભૂતિ ઉપર. એટલે દ્રષ્ટિ ક્યાં નથી? તો કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા ઉપર દ્રષ્ટિ નથી. લક્ષ ભગવાન આત્મા ઉપર નથી, લક્ષ પરિણામ ઉપર છે. અને પરિણામ ઉપરનું લક્ષ જે છે એ જ પર્યાય દ્રષ્ટિ છે, એ જ મિથ્યાત્વ છે, એ જ પર્યાયનું એકત્વ છે, એ જ સંસારનું કારણ છે. આની અંદરમાં શુભ ભાવના તો ઢગલા થાય છે પણ આત્મા નથી મળતો. આ માર્ગની અંદરમાં ક્રિયાની કિંમત 0 છે, અભિપ્રાયની કિંમત 100% છે. અભિપ્રાયની અંદરમાં હું પરમાત્મા છું એવું છે તો 100% તને અનુભૂતિ થશે, અને અભિપ્રાયની અંદરમાં સમ્યક દર્શન કરવું છે માટે હું પરમાત્મા છું એવી દ્રષ્ટિ છે તો 100% સમ્યક દર્શન નહીં થાય, મિથ્યા દર્શન રહેશે. કારણ કે અભિપ્રાયમાં શું છે? કિંમત અભિપ્રાય સંસાર, કૃપાળુદેવ કહે છે ને, અભિપ્રાય સંસાર અને અભિપ્રાય મોક્ષ. અભિપ્રાય શું કહે છે? અભિપ્રાય હું પરમાત્મા છું, ત્રિકાળ ભગવાન છું એવું છે, કે મારે ભગવાન થવું છે એવું છે. ભગવાન થવું છે તો ભગવાન થવું છે એનો ઉપાય સમ્યક દર્શન છે, મોક્ષનું કારણ મોક્ષ માર્ગ છે, તો સમ્યક દર્શન સમ્યક જ્ઞાન એના માટે અમે પ્રયત્ન કરીએ છીએ પણ એ થતું નથી. તો અભિપ્રાયની અંદરમાં પર્યાય, પર્યાયને પર્યાય જ છે, અને એને પર્યાય દ્રષ્ટિ કહેવામાં આવે છે. અને આ પર્યાય દ્રષ્ટિ જે છે એ મિથ્યા દ્રષ્ટિ છે. આ ગુરુદેવશ્રીના આ વચનો બધા જેણે ખૂબ અભ્યાસ કર્યો છે, ખૂબ શાસ્ત્રને સમજ્યા છે, સમયસારમાં શું કહેવું છે, પરમાગમમાં શું કહેવું છે, પરમાત્મા પ્રકાશમાં શું કહેવું છે, પ્રવચનસારમાં બધો અભ્યાસ કર્યો છે, બધી વાત મસ્તિષ્કમાં બેઠેલી છે, ન્યાયથી, લોજિકથી, તર્કથી, અનુમાનથી સમજાણી છે. હવે અનુભવનું વિધાન જે છે એ એક છે કે ત્રિકાળી આખો ભગવાન છે તે હું છું. ભગવાન છે એનો કઈ ફાયદો નથી, ભગવાન તો અનાદિથી છે, પણ ભગવાન છું એવો જે અહમ જે થાય છે, એવું જે હું પણ જે થાય છે, એવી જે માન્યતા થાય છે, એવો જે સ્વીકાર જે થાય છે એની કિંમત છે. અને હું ભગવાન તો છે, ગુરુદેવને કહેતા લોકો, પ્રભુ આ કારણ પરમાત્મા તો છે પછી કાર્ય કેમ નથી થતું? ગુરુદેવ કે કોને માને એને કે ન માને એને, હું કારણ પરમાત્મા તો છે પણ તું કારણ પરમાત્મા હું છું એવું તું માને છે? હું ત્રિકાળી ધ્રુવ પરમાત્મા છું એવું તું માને છે? પ્રભુ માને અને અનુભૂતિ ન થાય એવું કોઈ દિવસ બને નહીં, કારણ કે જે પરિણામ એમ કે છે કે હું ભગવાન છું એ ભગવાન છે, એ પર્યાય નથી. આ સહજમાં ઉત્પન્ન થતી વિભૂતિ છે, સહજમાં ઉત્પન્ન થતી વ્યવસ્થા છે, એના માટે કોઈ પ્રયત્ન નથી હોતો. પ્રયત્ન આ કરતા સ્વભાવનો હોય છે, જોર આ કરતા સ્વભાવનો હોય છે, અને હું આ કરતા છું, આ ભક્તા છું, આ કારણ પરમાત્મા છું, આ વેદક છું એવું જ્યારે એને સમજાય છે ત્યારે એ વ્યવસ્થિત રીતે એની અંદરમાં એનું અહમ થાય છે, હું પણ થાય છે, અને હું પણ આની અંદરમાં એકત્વ થાય છે, અને એકત્વની અંદરમાં લીનતા થાય છે. આ શક્ય ત્યારે જ બને છે જ્યારે રૂચિ એને શુદ્ધાત્માની હોય ત્યારે, અને રૂચિ ભગવાન આત્માની હોવી જોઈએ. હું ત્રિકાળી છું પછી મને કોની અપેક્ષા? અને ત્રિકાળી છું તો નિરપેક્ષ ત્રિકાળી છું, પ્રમત અપ્રમતથી રહી જ છું, તો પ્રમત અપ્રમતથી રહી જ છું એવી અપેક્ષા પણ મને નથી, સહિત તો નથી પણ રહિતની અપેક્ષા પણ ત્રિકાળી ભગવાન આત્માને નથી. એવી સ્વાભાવિક શુદ્ધ ત્રિકાળ વસ્તુ જે છે એનું હું પણ એ મહત્વનું છે, એનો સ્વીકાર મહત્વનો છે, એની માન્યતા મહત્વની છે, એ હું છું એવી સમજણ મહત્વની છે, અને હું ત્રિકાળી ભગવાન છું એવી સમજણ આ દિવસ સુધી નથી થઈ, એટલે વસ્તુ કઠિન થઈ પડી છે. કારણ કે જેમ કે છે કે હું પરમાત્મા છું અને પરમાત્માની અનુભૂતિ નિયમથી હોય છે, પૂજ્ય બેનશ્રી કહે છે ને 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે, હું પરમાત્મા છું એવું માને અને અનુભૂતિ ન થાય તો 14 બ્રહ્માંડ એટલે વિશ્વને એટલે 6 દ્રવ્યનો નાશ થઈ જાય, વિશ્વનો નાશ થઈ જાય. એટલે તે ઈમાનદારીથી પ્રમાણિકતાથી હું ત્રિકાળી આખો ભગવાન છું, પૂરો ભગવાન છું એવું તે માન્યું નથી. ભગવાન થવું છે એવો અભિપ્રાય રાખીને હું ભગવાન છું એવું તું ચિંતન મનન કરે છે તો એ આત્માની પ્રાપ્તિનો ઉપાય નથી. એ શુભ ભાવના ઢગલાનો ઉપાય તો છે પણ એ સંસારમાં રખડવાનો ઉપાય છે. અનાદિકાળથી સંસાર પરિભ્રમણ મટ્યું નથી, એનું કારણ એ છે કે ત્રિકાળી ધ્રુવ પરમાત્માનું તને વજન નથી આવ્યું. હવે એક તરફની ભૂલ છે એનો એને સ્વીકાર કર્યો છે, એના માટે આ ઉપાય છે. જે ભૂલ મને કઈ ભૂલ જ થઈ નથી એવું જે માને છે એના માટે આ રસ્તો માર્ગ પણ નથી. ભૂલ તો થઈ છે, વર્તમાનની અંદરમાં પરિણામની અંદરમાં વિપરીતતા છે, વિભાવ છે, વિકાર છે, દુઃખી છે, સુખી થવું છે, એ બધી વાત જેને છે એના માટે આ વાત છે. એટલે વેદાંતની જેમ ખાલી કોઈ અપરિણામી અપરિણામી કરે તો એનું પણ કામ નથી, અને ખાલી પરિણામ પરિણામનું કરે એવા બૌદ્ધમતીનું પણ કામ નથી. ખાલી દ્રવ્ય દ્રવ્ય કરે તો વેદાંતિ, અને ખાલી પર્ય પર્ય કરે તો બૌદ્ધમતી. દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુનું જેને જ્ઞાન છે, ગુણ પર્યાયવત દ્રવ્યમ જે માને છે, ઉત્પાદય ધ્રુવયુક્તમ સતની વ્યવસ્થાની જેને સમજણ છે, એ પછી પ્રમાણની મર્યાદામાં આવીને નિશ્ચયને જે નીકાળે, નહીંને કાઢે, નહીંને કાઢીને હું પરમાત્મા જ છું એવું નક્કી કરીને નિર્ણય કરે, એને નિયમથી અનુભૂતિ થાય છે. કારણ કે જે સમયે ભૂલ કરી રહ્યો છે એ સમયે ભગવાન તો બિરાજમાન છે, એમાં કાંઈ જ નથી થયું, અને એની સામું જોઈ લેશે ગુરુદેવ કીધું કેવળ જ્ઞાન, અનંત કેવળ જ્ઞાનનો પ્રભાવ હોય તો પણ કાંઈ ઓછું નથી થતું. એને જોશે અને કેવળ જ્ઞાન પ્રગટ થશે, અને કેવળ જ્ઞાનનો પ્રવાહ ચાલશે અનંતકાળ સુધી તો પણ જેમાં કાંઈ ઓછું નહીં થાય. નિગોદમાં રહેશે તો પણ કાંઈ ઓછું નહીં થાય, અને મોક્ષમાં રહેશે તો પણ એમાં કાંઈ વધી નહીં જાય. એવી એકરૂપ રહેનારી વસ્તુ હું છું એવું જેને સમજાય છે એની દ્રષ્ટિ ધ્રુવ ઉપર જાય જાયને જાય જ છે. આ માર્ગની અંદરમાં સમ્યક એકાંતમાં આવ્યા વિના સમ્યક અનેકાંતનો જન્મ થતો નથી. કૃપાળુદેવના શબ્દોનો જ વિચારીએ તો અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી. અનેકાંત પણ સમ્યક એકાંત એવો નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી. અનેક અંતનો ઉપકાર તો છે કે એમાંથી તું સમ્યક એકાંત કાઢતો. દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે, એમાં દ્રવ્ય તે હું અને પર્યાય તે હું નહીં એવો સમ્યક વિધિ નિષેધ. દ્રવ્ય તે હું અને પર્યાય તે હું નહીં એવો વિધિ નિષેધ. દ્રવ્ય તે હું એવી વિધિ, અને દ્રવ્ય તે જ હું એવો અનુમાનમાં આવીને એવો અનુભવ, એ માર્ગ છે. એટલે એ સમ્યક એકાંતના પક્ષમાં નથી આવ્યો. એટલે સમ્યક અનેકાંત, કારણ કે સમ્યક એકાંત પૂર્વક સમ્યક અનેકાંતનો જન્મ થાય, નિશ્ચયપૂર્વક વ્યવહારનો જન્મ થાય, ધ્યેયપૂર્વક જ્ઞેયનો જન્મ થાય. સમય એક હોય છે. એ સમ્યક એકાંતની અંદરમાં આવે તો વિકલ્પ તૂટી જાય છે. એટલે શું છે, તેની દ્રષ્ટિ કરતા, દ્રષ્ટિ કરતા વિકલ્પ તૂટી જાય છે. દ્રષ્ટિ કરતા સ્વભાવની દ્રષ્ટિ થઈ વિકલ્પ તૂટી જાય છે. ભગવાન આત્માની દ્રષ્ટિ થઈ વિકલ્પ તૂટી જાય છે. કેટલું સહેલું કામ છે. હવે આને તમે કઈ પ્રયત્ન નથી કરવાનો, પ્રયત્ન સ્વભાવની દ્રષ્ટિનો છે. દ્રષ્ટિ કરતા વિકલ્પ તૂટી જાય છે. જો શબ્દ જો, અનંત ગુણોનું મહાન અસ્તિત્વ પડ્યું છે, તેની દ્રષ્ટિ કરતા વિકલ્પ તૂટી જાય છે. અહીંયા દ્રષ્ટિ ગઈ તો નિર્વિકલ્પ સ્વભાવ ઉપર દ્રષ્ટિ ગઈ તો નિર્વિકલ્પ સ્વભાવમાં આવ્યો તો વિકલ્પ તૂટી ગયા. એને અનાદિકાળથી જેને તોડવાનો પ્રયત્ન કર્યો છે એના માટે કંઈ કરવાનું જ નથી. એને એક સમય પણ સ્વભાવની દ્રષ્ટિ નથી કરી. સ્વભાવની દ્રષ્ટિ કર, બાકી બધું ઓટોમેટિક થશે. એ વિકલ્પને હટાડવાનો પ્રયત્ન કરે, મટાડવાનો પ્રયત્ન કરે, વાળવાનો પ્રયત્ન કરે, પણ એ બધી સમજાવવાની વાત છે, વ્યવહારની વાત છે, એમ હોતું નથી. એકની દ્રષ્ટિ થતા, એક જગ્યાથી હટી જતા, સ્વભાવની અંદરમાં આવતા, જ્યાંથી હટી ગયો એ તૂટી ગયા, એ મટી ગયા, એ રહ્યા નહીં, તો એને તોયડા એમ કહેવામાં આવે છે. પરંતુ વિકલ્પને તોડવા જતા તો મિથ્યાત્વ થાય છે. કારણ કે વિકલ્પનો કરતા થાય તો વિકલ્પને તોડી શકે. અને વિકલ્પ એટલે મનાશ્રિત પરિણામ, વિકલ્પ એટલે જળાશ્રિત પરિણામ. એનો કરતા થાય એટલે જળનો કરતા થાય તો જળને હટાવી શકે. છે ચેતન, અને એ વિકલ્પને મટાડવાનો પ્રયત્ન કરે છે. જે જળની વસ્તુ છે, જળાશ્રિત પરિણામ છે, મનાશ્રિત પરિણામ છે, એને એ મટાડવાનો પ્રયત્ન કરે છે. એટલે એ મિથ્યાત્વ થાય છે ને. વિકલ્પને તોડવા જતા તૂટે કે ન તૂટે એ પ્રશ્ન નથી. તોડવા જતા, જ્યાં તોડવાનો વિચાર કરે છે કે મારે તો વિકલ્પને મટાડવા છે અને નિર્વિકલ્પતા કરવી છે, એ તોડવા જતા મિથ્યાત્વ થાય છે. બહુ માર્ગની વ્યવસ્થા એટલી સિમ્પલ છે, એટલી સરળ છે, એ ભાવે એક વખત જોવે ખાલી ફક્ત. આમાં શું છે, તો જો વિકલ્પ તોડવા જતા તો મિથ્યાત્વ થાય છે, થાય છે. સ્વભાવની દ્રષ્ટિ કરતા વિકલ્પ તૂટી જાય છે, વિકલ્પ મટી જાય છે, વિકલ્પ ઉત્પન્ન જ નથી થતા. તો અહીંયા પણ દ્રષ્ટિ અને વાં પણ દ્રષ્ટિ, વાં દ્રષ્ટિની અંદરમાં મિથ્યાત્વ અને આ દ્રષ્ટિની અંદરમાં સમ્યક્ત્વ. એટલું જ, અહીંયા દ્રષ્ટિ કરે તો સમ્યક્ત્વ, અહીંયા દ્રષ્ટિ કરે તો મિથ્યાત્વ. હવે ખરેખર અહીંની દ્રષ્ટિથી કામ એટલે નથી થતું કે આ આત્મા જે છે, ભગવાન આત્મા જે છે, દ્રવ્ય વસ્તુ જે છે, મહાન સત્તા જે છે, એ કોઈ દિવસ અહીંયા આવી જ નથી. અહીંયા આવી હોય તો તમે અહીંથી પાછા અહીંયા જઈ શકો. દ્રવ્ય ક્યારે પણ ગુણભેદમાં આવ્યું હોય, પર્યાય ભેદોમાં આવ્યું હોય, પર્યાયમાં આવ્યું હોય, તો તમે પર્યાયથી પછી દ્રવ્ય સુધી જઈ શકો. પણ જે દ્રવ્ય દ્રવ્યમાં જ રહે છે, જે દ્રવ્ય દ્રવ્યમય જ છે, જે દ્રવ્ય દ્રવ્ય જ છે, જે ક્યારે પણ ભેદોમાં નથી આવતું, ભેદોને સ્પર્શતું નથી, પર્યાયમાં આવતું નથી, સિદ્ધ દશામાં આવશે નહીં. હવે તમે પર્યાયમાં બેસીને દ્રવ્યને જોવાનો પ્રયત્ન કરો તો કેવી રીતે થાય? એને ખુરશી બદલવાની છે. પર્યાયના પક્ષમાંથી ઉઠીને દ્રવ્યના પક્ષમાં આવવાનું છે, દ્રવ્યમાં બેસવાનું છે. દ્રવ્ય દ્રવ્યમાં જ છે, દ્રવ્ય દ્રવ્યમાંથી બહાર ગયું જ નથી. એટલે દ્રવ્યની દ્રષ્ટિ કરવા માટે હું દ્રવ્ય છું એવી દ્રવ્યમાં બેસીને જો દ્રષ્ટિ કરે, એવું જો લક્ષ્ય કરે, એવું જો એકત્વ કરે, તો એ દ્રવ્ય દ્રષ્ટિ કહેવાય છે. ને એવી દ્રવ્ય દ્રષ્ટિ જ્યાં થાય છે ત્યાં વિકલ્પ તૂટે છે ને સમ્યક્ત્વ હોય છે. કારણ કે સ્વભાવના પડખે આવતા વિકલ્પ તૂટે છે, સ્વભાવના પડખે આવતા નહીં પક્ષ તૂટે છે, નહીં પક્ષ છૂટે છે, નિશ્ચય નહીં નો પક્ષ પણ છૂટે છે જયારે સ્વભાવના પક્ષમાં આવે. નિશ્ચયનીના પક્ષની વાત એટલે કરી કે વ્યવહારનો પક્ષ અનાદિથી છે, નિશ્ચયનીના પક્ષમાં આવે છે તો વ્યવહારનીનો પક્ષ છૂટે છે, અને સ્વભાવના પક્ષમાં આવે છે તો નિશ્ચયનીનો પક્ષ છૂટે છે. તો સ્વભાવની અંદરમાં આવો એ મૂળ વાત છે. એટલું જૈન દર્શન છે. એટલું આખું એક ઝાડ હોય, ઝાડ એનું બીજ જે છે એ હું પરમાત્મા છું, એનું બીજ છે. હવે એને છોડીને હવે તમે એને બાદ દો, પછી તમે એને હવા આપો, પાણી આપો, ખાદ આપો, ફળ ફૂલની અપેક્ષા રાખો, તો બીજ જ જ્યાં નથી ત્યાં ફળવા ફૂલવાનો કઈ પ્રશ્ન જ નથી. એટલે સમ્યક દર્શનનું બીજ હું પરમાત્મા છું એ છે. એટલે હું પરમાત્મા છું એવો જેને નિર્ણય થયો હશે એને અનુભૂતિ થશે, થશે ને થશે. એને અનુભૂતિની પાછળ દોડવાની જરૂરત નથી. અનુભૂતિ સહજમાં પ્રગટ થશે, એકાએક પ્રગટ થશે, અચાનક પ્રગટ થઈ જશે. એના પ્રયત્નથી પ્રગટ નહીં થાય. પ્રયત્નથી પ્રગટ કરવાનો પ્રયત્ન એ મિથ્યાત્વને પ્રગાઢ કરવાનો પ્રયત્ન છે. આખા જીનાગમની અંદરમાં, આખી જીનવાણીની અંદરમાં ચારે અનુયોગમાંથી આવવાનું બધાને અહીંયા જ છે. બીજો કોઈ માર્ગ નથી, બીજો કોઈ ઉપાય નથી, બીજી કોઈ વિધિ નથી. તમે ગમે એટલો વિસ્તાર સમજી લ્યો, ગમે એટલો ભેદોથી વસ્તુને સમજી લ્યો, વ્યવહારની અંદરમાં ગમે એવા ઉપચરિત અનુપચરિત સદભૂત અસદભૂત જેટલા પેટા પડતા હોય એ પેટાની અંદરમાં તમે નો કર્મની નગરના કરતા સુધી પહોંચી જાઓ તો પણ આવવાનું તો આ જગ્યાએ છે. ક્યાંથી પણ શરૂ કરો, ચાહે નગરના કરતા, ચાહે શરીરના કરતા, ચાહે કર્મના કરતા, ચાહે રાગના કરતા, ચાહે એક સમયની પર્યાયના કરતા, ચાહે તો જ્ઞાન દર્શન ચારિત્ર એવા ગુણો છે એવા ભેદોના કરતા, ક્યાંયથી પણ શરૂઆત કરો. હું અકર્તા સ્વભાવી, અભોગતા સ્વભાવી, પરિપૂર્ણ અવેદક સ્વભાવી, અકારણ પરમાત્મા, ત્રિકાળ અનાદિ અનંત, એકરૂપ નિરપેક્ષ તત્વ છું, એની ઉપર જ આવવાનું છે. માર્ગ આ એક જગ્યાએ છે, બીજે ક્યાંય નથી. બાકી જેટલો વિસ્તાર જીનવાણીની અંદરમાં છે એને વાત સમજાય, જ્યાંથી પણ ભૂલ હોય ભૂલ નીકળી જાય અને આ ભૂલ સ્વરૂપ માટે આવે એટલો બધો વિસ્તાર છે. પણ જેટલું એ ભેદોમાં ઉભો રહેશે એટલું એ લપસતો રહેશે. જેટલો ભેદ એટલું મન, જેટલો ભેદ એટલો સંસાર, અને જેટલો અભેદ એટલો આત્મા. કેમ કે વસ્તુ અભેદ છે અને એ અભેદ દ્રષ્ટિએ અભેદની અનુભૂતિ થાય છે. અભેદની દ્રષ્ટિએ અનુભૂતિ પણ અભેદ, એ જે અભેદ પર્યાયનો જે ઉત્પાદ થાય છે, અનુભૂતિની પર્યાયનો જે ઉત્પાદ થાય છે, અભેદ ઉત્પાદ થાય છે, એ અભેદ ટકે છે અને અભેદ જ વ્યયને પામે છે. ત્યાં ભેદોનું નામો નિશાન નથી. ત્યાં હોય છે આનંદ 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 આનંદ. જે ગુરુદેવ શ્રી કહે છે ને, આનંદના ઝરણા વહે છે અનુભૂતિની અંદરમાં, બસ એ આનંદ છે. અને કોઈ ભેદ વિકલ્પ નથી, કોઈ આ દ્રવ્ય ને આ પર્યાય એવો ભેદ વિકલ્પ નથી. આત્માને આત્માનો અનુભવ છે એવું નથી, બસ હું છું એવું છે. અને એની અંદરમાં અસંખ્યાત પ્રદેશની અંદરમાં આનંદ વહેતો હોય છે. આ સહજમાં પ્રગટ થતી વ્યવસ્થામાં ફક્ત સુધાત્મા હું છું, ત્રિકાળ ધ્રુવ પરમાત્મા હું છું, ચૈતન્ય સત્તા હું છું, એવું લક્ષ, એવું લક્ષ, ફક્ત લક્ષ, એવું અહમ, એવું હું પણ, એવું એકત્વ, એટલો જ માર્ગ અનાદિ અનંત છે. અનાદિ અનંત ગુરુદેવે કહ્યો છે, અનાદિ અનંત તીર્થંકર પરમાત્માએ કહ્યો છે, અનાદિ અનંત જીનવાણીની અંદરમાં પણ એ જ વિધિ છે. જે વિધિથી ભગવાન આત્માને બતાવવામાં આવ્યો છે એ વિધિથી એનું લક્ષ કરી હું ભગવાન છું એવા ભાવની અંદરમાં રહી પર્યાયની અપેક્ષા છોડી દઈને, પર્યાય પર્યાયમાં છે, પર્યાય જ્યારે દ્રવ્યનું લક્ષ કરે છે ત્યારે એ દ્રવ્ય છે એ પર્યાય નથી, એ આત્મા છે પર્યાય નથી, એવી અદભુત અનુભૂતિ અનુભૂતિના સમયે હોય છે. કારણ કે અભેદ અનુભૂતિ છે. દ્રવ્ય પર્યાય એક નથી થઈ જતા, પણ દ્રવ્ય પર્યાયના ભેદ દેખાતા નથી. અને આનંદ 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 છે એટલે એ આનંદને ભોગવે છે. આનંદમાંથી બહાર આવે છે તો ફરીને કહે છે હું પરમાત્મા, તો ફરીને આનંદ, હું પરમાત્મા તો ફરીને આનંદ. બધા પરમાત્મા જ છે એવો અનાદિ અનંત સ્વભાવ હોવાથી હું પરમાત્મા જ છું એવું જ્ઞાન અને નિર્ણય સૌ કોઈના અંતરંગમાં સહજ માત્રમાં થાય એવી મંગલ ભાવના સાથે પૂજ્ય કૃપાળુદેવ અને પૂજ્ય ગુરુદેવશ્રીના ચરણોમાં કોટી કોટી વંદન.
સહજાત્મ સ્વરૂપ સર્વજ્ઞ દેવ પરમ ગુરુ सहजात्म स्वरूप सर्वज्ञ देव परम गुरु सहजात्म